समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार, भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति, जयचंद जी छाबड़ा रचित भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीना प्रवचनों साथे राजमलजीनी कलश टीका, ए बधानो आधार लईने आपणे समयसारनो स्वाध्याय करी रह्या छीए। एमां गाथा 82 सुधी स्वाध्याय थयो छे। कर्ता कर्म अधिकारनी गाथा 82 सुधी आपणे स्वाध्याय पूरो कर्यो छे। हवे आगळ आपणे स्वाध्याय लईए। अहींया हवे कहे छे कि तेथी ए सिद्ध थयुं के जीवने पोताना ज परिणामों साथे कर्ता कर्म भाव अने भोक्ता भोग्य भाव एटले के भोक्ता भोग्यपणू छे एम हवे कहे छे। 76, 77, 78 गाथा मां अने 79 गाथा मां जे वात करी ए त्यार पछी थी 80, 81, 82 ए त्रणे गाथाओनी अंदर जे वात करवामां आवी ते एना आधारे एक वात तो नक्की थई गई के जीव द्रव्य जुदू छे, बधाथी जुदू छे, भिन्न छे, एने बीजा साथे कोई करता कर्म प्रणानी प्रवृत्ति नथी एटले के करता कर्म भाव नथी अने ए ज रीते एने भोक्ता भोग्य भाव पण नथी। जीव ज्ञान अवस्थामां होय के अज्ञानी थयो, अज्ञान अवस्थामां होय, मिथ्या दृष्टि होय, गमे ते होय, પણ એને પર સાથે તો કોઈ કરતા કર્મ પણ છે જ નહીં। અજ્ઞાન અવસ્થામાં એ ભ્રમને કારણે, મિથ્યાત્વને કારણે ભલે એ માને કે રાગ દ્વેષ સાથે મારે કરતા પણ છે, પણ નિશ્ચયથી તો એને રાગ દ્વેષ સાથે પણ કરતા કર્મ પણ નથી, કે વિકારી ભાવ સાથે એને કંઈ કરવા પણ નથી, એનો કરતા નથી। પણ છતાંય અજ્ઞાન અવસ્થામાં એ એમ માને છે કે રાગ દ્વેષનો કરતા હું છું, તે છતાંય એને પૂદગળ સાથે તો કરતા કર્મ પણ નથી એટલે કે પૂદગળના તો કોઈ કાર્ય કરતો નથી। પૂદગળ કહેતા એમાં સમગ્ર પ્રકારના પૂદગળો આવી જાય, જગતના બધા જ પૂદગળો આવી જાય, એમાં જળ કર્મ આવી જાય એટલે કે દ્રવ્ય કર્મ આવી જાય અને બીજા બધા અન્ય પૂદગળો પણ આવી જાય, પૂદગળોની બધી રચનાઓ આવી જાય, બધા સ્કંદ આવી જાય, એટલે જીવને બીજા કોઈની સાથે, બીજા કોઈ દ્રવ્યની સાથે એને કંઈ કરવા પણ નથી, એ કરતા થઈને એમાં કંઈ કરતો નથી। આ વાત તો આપણે બરાબર સમજ્યા છીએ। હવે અહીંયા વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે પોતાના જ પરિણામો સાથે એને કરતા કર્મ ભાવ છે અને ભોગતા ભોગ્ય ભાવ છે। પોતાના જ પરિણામો સાથે જીવના પરિણામો આપણે 76, 77, 78 અને 79 ગાથાની અંદર જે લીધા એ તો નિર્મળ પરિણામો લીધા, એ નિશ્ચયથી જેવા પરિણામ છે તેની વાત કરી, જે કાયમ જેવા પરિણામ હોય છે એની વાત કરી, અને પછી 80, 81, 82 ની અંદર આપણે જીવના વિકારી પરિણામ લીધા, એટલે કોઈ પણ પરિણામની વાત કરીએ ત્યારે પણ એને કરતા કર્મ ભાવ જે છે એને પોતાની સાથે છે, અન્યની સાથે નથી। વિકારી પરિણામ છે એની સાથે કરતા કર્મ પણ કહ્યું છે, પણ એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, એ વખતની યોગ્યતાને કારણે એવું છે। નિશ્ચયથી જેવો આત્મા શુદ્ધ છે, જેવા એના ગુણો છે એ પ્રમાણે જોવા જઈએ તો એને એવું કરતા કર્મ પણ રાગ દ્વેષ સાથે નથી। સિદ્ધને રાગ દ્વેષના ભાવ હોતા નથી, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ નો કસાયો એવા ભાવે જીવ પરિણમતો નથી, કેમ કે સિદ્ધ પરિણમતા નથી। હવે અહીંયા જે વાત કરે છે એ કર્તા કર્મ ભાવની સાથે ભોક્તા ભોગ્ય ભાવની પણ વાત સાથે લઈને કહે છે જીવને પોતાના જ પરિણામો સાથે કરતા કર્મભાવ અને ભોગતા ભોગ્ય ભાવ છે. તો આપણે 83મી ગાથા લઈએ. નિશ્ચય નય સૈવ આત્મનાત્મનમેવ હી કરોતિ વેદયત પુનસ્તમ ચૈવ જાની હિ આત્મા સ્વાત્માનમ. ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
આત્મા કરે નિજ નિજ મંતવ્ય નિશ્ચય નયતણુ વળી ભોગવે નિજ નિજ આત્મા એમ નિશ્ચય જાણવું.
અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે નિશ્ચય નયસ્ય, એટલે કે નિશ્ચય નયનો એવમ એમ મત છે કે આત્મા આત્મનમ એવ હિ, આત્મા પોતાને જ કરોતી કરે છે. નિશ્ચય નયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે. તો પુનઃ આત્મા એટલે કે અને વળી આત્મા તમ ચ એવ આત્મનમ, એટલે કે વળી આત્મા પોતાને જ વેદયતી એટલે ભોગવે છે એમ હે શિષ્ય તું જાણ. જાનહી એટલે જાણ. શિષ્યને કહે છે કે નિશ્ચય નયનો એવો મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે એમ હે શિષ્ય તું જાણ. આત્મા બીજાને કરતો નથી એટલે કે બીજા કોઈ પરદ્રવ્યની પર્યાયને આત્મા કરતો નથી. પરદ્રવ્યમાં જે કંઈ ફેરફાર થાય એ એના પરિણામ છે અને એ પરિણામ રૂપે એ પરદ્રવ્ય ઉપજે છે. એ પરદ્રવ્ય એ રૂપે થાય છે પણ જીવ એ રૂપે થતો નથી. માટીમાંથી ઘડો બને છે તો કુંભારની અપેક્ષાએ જો જોવા જઈએ તો કુંભાર જો ઘડાને કરતો હોય તો કુંભાર એ ઘડા રૂપે ઉપજવો જોઈએ, પણ એમ તો નથી. એ માટી જ ઘડા રૂપે ઉપજે છે, કુંભાર એમાં કંઈ રહ્યો નથી, એમાં કુંભારના કોઈ ગુણ હોતા નથી. એટલે પરદ્રવ્યની અંદર આ જીવદ્રવ્ય જતું જ નથી. કુંભાર જીવ છે એ માટીના કામ કરી અને ઘડો બનાવે છે એમ આપણે વ્યવહારથી જાણીએ છીએ અને કહીએ છીએ, પરંતુ ખરેખર તો કુંભાર ઘડો બનાવે છે ત્યારે એ પોતે પોતાના ભાવનો કરતા છે, પણ એ ઘડાનો કરતા થતો જ નથી. એ વાતને સમજવાની છે. જે કરે છે એ પોતે પોતાનામાં રહીને કરે છે, પોતાને જ કરે છે, એને પરિણામ જે થાય છે તે પોતાના થાય છે. ભોગવે છે ત્યારે પણ એના પોતાના જ પરિણામ છે, એને જે ભોગવે છે એ બીજાના પરિણામને ભોગવતો નથી. ઘડો એ પરદ્રવ્ય છે, એને કંઈ જીવ ભોગવતો નથી કે કરતો નથી. જીવ તો પોતે પોતાના ભાવને કરે છે અને પોતાના ભાવને ભોગવે છે. કોઈ પણ પ્રકારે કર્મના ઉદય આવ્યા હોય અને સંયોગો આવ્યા હોય તો પણ એ સંયોગોને જીવ ભોગવતો નથી. ખરેખર તો એ પોતે એ વખતે પોતાના જે ભાવ થાય છે, વિકારી ભાવ થાય છે, એને એ ભોગવે છે. કર્મનો ઉદય આવે છે અને જે સંયોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એવા સંયોગો સર્જાય છે, એ જીવની સમીપમાં સંયોગો હોય છે. એ સંયોગો એ પુદ્ગળ એવા શરીરમાં હોય છે કે એની આસપાસમાં હોય છે. જીવ ત્યાં રહ્યો છે, સમીપમાં રહ્યો છે, ત્યારે એવા સંયોગોને દેખીને જાણીને જે ભાવ કરે છે એ ભાવનો એ ભોગતા થાય છે. પણ એમ તો નથી કે એ પેલા પરદ્રવ્યમાં આવેલા સંયોગો, શરીરમાં આવેલા સંયોગોને ભોગવે છે એમ તો ક્યારેય નથી. એટલે એનું કરવાપણું કે ભોગવવાપણું એ પરદ્રવ્યમાં તો ક્યારેય હોય નહીં. એ પોતે પોતાના જે ભાવ થાય છે એનો એ કરવા વાળો છે, અને કર્મના ઉદય આવ્યા છે ત્યારે એનું લક્ષ કરીને જે ભાવ કરે છે એને એ ભોગવે છે. બીજી રીતે કહીએ તો જીવ ગુલાબજાંબુ ખાય છે તો ગુલાબજાંબુને ભોગવતો નથી, ગુલાબજાંબુને તો જીવ એટલે ભગવાન આત્મા સ્પર્શતો પણ નથી. એ પૂતગળ આત્માથી જુદું ભિન્ન જ રહ્યું છે અને હંમેશા ભિન્ન રહે છે, પણ ગુલાબજાંબુને ખાવાના ભાવનો એ ભોગતા થાય છે. ગુલાબજાંબુને તો એ ભોગવી શકતો જ નથી. ગુલાબજાંબુ પૂતગળ છે, ભગવાન આત્મા જીવ છે. એ પોતે પોતાના ભાવને એ વખતે ભોગવે છે. ખાવાના ભાવ થાય છે અને ખાય છે અને એને રસવૃત્તિ પડી છે તો એને ઘણો એમાં આનંદ થાય છે. એને એમ થાય છે કે આહા બહુ સરસ છે, બહુ મજા આવી ગઈ. પણ એની રસવૃત્તિ નથી, એને ગળ્યું ભાવતું જ નથી, બિલકુલ ભાવતું નથી. અને એના મોઢામાં જો ગુલાબજાંબુ મૂકવામાં આવે છે તો એનામાંથી એને આનંદ આવતો નથી, ઉલટો એ દુઃખને ભોગવે છે કે આ મોઢામાં આવું ક્યાં નાખી દીધું. જેને બિલકુલ ગળ્યું ન ભાવતું હોય એને જો તમે ગુલાબજાંબુ પણાણે મોઢામાં મૂકી દો તો એની દશા કેવી થાય? એને આનંદની દશા થતી નથી. એટલે જેને એમાં રસવૃત્તિ પડી છે એને આનંદ સાથે ભોગવે છે, જેને એની તરફ રસ નથી અને એની જરા પણ ઈચ્છા નથી, ઉલટું એને એ ગમતું નથી, તો એને ક્ષોભ સાથે ભોગવે છે, દુઃખ સાથે ભોગવે છે. અને ત્રીજા એવા પણ છે કે જેને એ ભાવે છે છતાં પણ એ વખતે એવા સંયોગો આવ્યા છે તો એને એ ભોગવી શકતા નથી. અને એ વાત ગુરુદેવે એક ઉદાહરણ દ્વારા કરી છે, એને પણ આપણે લઈએ. કે એક ભાઈ એવા હતા, શેઠ એવા હતા કે એમને કાયમ ચૂરમું ખાવા જોઈએ, લાડવાનું ચૂરમું હોય કાયમ રોજે રોજ ખાય, એના સિવાય બીજું એમને ભાવે નહીં અને એના સિવાય એ જમી શકે જ નહીં. એટલે રોજ એમને ચૂરમું ખાવા જોઈએ, ચૂરમું ના હોય તો એ જમે નહીં. એમને એટલું કે ચૂરમા વિના એ જમી શકે નહીં, આવી એમની દશા હતી. અને આ બનેલો પ્રસંગ હતો એટલે ગુરુદેવે એ જ રીતે એનું વર્ણન કરેલું. એક વખત એમનો જુવાન દીકરો મરી ગયો અને એ વખતે એને સ્મશાનમાં બાળીને આવ્યા, ત્યાર પછીથી જમવા બેઠા છે ત્યારે એમના બહેન એમને કહે છે કે ભાઈ હવે તમે તો આ ચૂરમું ખાઈ લો. ભાઈ રડવા માંડ્યા, ત્યારે મારો દીકરો જુવાન મરી ગયો અને હું એને બાળીને હજી તો આવ્યો છું અને હું આ ચૂરમું ખાઉં, લાડવાનું ચૂરમું ખાઉં. બહેન કહે છે કે ભાઈ એ સિવાય તો તમે જમી શકશો નહીં. અને એ ભાઈએ આંખમાં આંસુ સાથે ચૂરમા સહિત જમવાનું કર્યું તો એમાં એમને ચૂરમાનો સ્વાદ કેવો આવ્યો હશે અને એમાં ખાવાની રૂચિ કેવી થઈ હશે અને ચૂરમાને શું ભોગવ્યું હશે. એટલે ભોગવવું એ કઈ સંયોગને કારણે થતું નથી, સંયોગી પદાર્થ છે માટે ભોગવાય છે એમ નથી, અનુકૂળતા છે એટલે ભોગવીએ છે એમ નથી. એ વખતે જે ભાવ છે એને જ જીવ તો ભોગવે છે, સંયોગો જે આવ્યા છે એના નિમિત્તે એને જે ભાવ આવે છે એ સંયોગો આવ્યા છે એ નિમિત્ત કારણ છે, અને એને કારણે થતા જીવના જે ભાવ છે એને જીવ ભોગવે છે. એ સંયોગોને ભોગવતો નથી, એ ગુલાબજાંબુને ભોગવતો નથી, એ ચૂરમાને ભોગવતો નથી, એ પોતે પોતાના ભાવને ભોગવે છે. આ વાતને સમજ્યા પછીથી હવે આપણે આ ગાથાને સારી રીતે સમજશું એટલે ખ્યાલ આવશે કે ખરેખર જીવ પોતાના પરિણામને ભોગવે, પરના પરિણામને તો ભોગવી શકે જ નહીં. પોતાના ભાવને ભોગવે, પોતાના ભાવનો કર્તા થાય છે, પરના ભાવનો કર્તા થઈ શકે નહીં. પર જે વસ્તુ જેમ પરિણમે છે એમ જ પરિણમે, એમાં એ કંઈ ફેરફાર કરી શકતો નથી, એવું એ કરતા ભોગતા પણ છે. આ કરતા કર્મ અધિકારમાં જીવે આ સમજવાનું છે કે પોતે પોતાના ભાવનો કરતા ભોગતા છે. એ જ્ઞાન અવસ્થા હોય કે અજ્ઞાન અવસ્થા હોય, પણ એ ક્યારેય પરદ્રવ્યનો પરભાવનો કરતા ભોગતા થતો જ નથી. અહીંયા ટીકામાં કહે છે કે જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ, ઉત્તરંગ એટલે કે જેમાં તરંગો ઉઠે છે એવું, એ તરંગવાળું એવું ઉત્તરંગ, અને નિસ્તરંગ એટલે કે જેમાં તરંગો વિલય પામ્યા છે એવું તરંગ વિનાનું. તરંગ ક્યાં ઉત્પન્ન થાય છે? પાણીની અંદર તરંગ ઉત્પન્ન થાય છે, સમુદ્રની અંદર ઉત્પન્ન થાય છે, નદીની અંદર ઉત્પન્ન થાય છે, અને પછી એ તરંગ પાછા વિલય પણ પામે છે. એટલે ઉત્તરંગ અને નિસ્તરંગ એ બે અવસ્થા છે. તરંગ ઉત્પન્ન થયા હોય છે એવી એક અવસ્થા, અને બીજી અવસ્થા કે જ્યારે એ તરંગ જે છે તે વિલય પામ્યા હોય એવી અવસ્થા. આ બે અવસ્થાની વાત અહીંયા દ્રષ્ટાંતમાં કરી છે કે ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહીં વાવવું તે નિમિત્ત હોવા છતાં પણ ઉત્તરંગ અવસ્થા એટલે કે જ્યારે તરંગ ઉઠે છે ત્યારે એમાં પવનનું વાવું એ નિમિત્ત કારણ છે, પવનને કારણે એ તરંગ ઉઠે છે. અને નિસ્તરંગ અવસ્થા એટલે કે જેમાં એ તરંગો વિલય પામ્યા છે એવી અવસ્થા, એ વખતે એ પવનનું વાવું હોતું નથી, પવન બંધ થઈ ગયો છે, એનું નિમિત્ત છે. એટલે ઉત્તરંગ અવસ્થામાં પવનનું વાવું અને નિસ્તરંગ અવસ્થામાં પવનનું નહીં વાવવું એવા નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને આ જે તરંગ જે ઉત્પન્ન થયા છે એ સમુદ્રના છે, એટલા માટે સમુદ્રની વાત લીધી છે. એટલે પવનને અને સમુદ્રને વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા કર્મપણાની અસિદ્ધિ છે. પવન અને સમુદ્ર બે બંને દ્રવ્યો જુદા છે, એ બે એકબીજામાં વ્યાપતા નથી, એટલે એમને વ્યાપક ભાવનો અભાવ છે. અને વ્યાપક ભાવનો અભાવ છે એટલે કર્તા કર્મપણાની સિદ્ધિ થતી નથી, કર્તા કર્મપણાની અસિદ્ધિ છે. સમુદ્ર છે એ દ્રવ્ય જુદું છે, પવન છે એ બીજું દ્રવ્ય છે, એટલે એ બંને વચ્ચે વ્યાપક ભાવનો અભાવ છે. અને વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તા કર્મપણાનો પણ અભાવ છે. એટલે પવન કર્તા થઈ અને સમુદ્રની અંદર તરંગ ઉત્પન્ન કરે એમ થતું નથી. સમુદ્રની અંદર પવન કર્તા થઈ અને તરંગ ઉત્પન્ન કરે એટલે કે સમુદ્રની અવસ્થામાં ફેરફાર કરે એવું કાર્ય પવન કરે એમ બનતું નથી. અને એ જ રીતે પવન ન હોય એવી અવસ્થાને કારણે સમુદ્રની અંદર પેલા તરંગો વિલય પામે, નિસ્તરંગ અવસ્થા થાય એમ પણ નથી. એટલે પવન કરતા થઈ અને સમુદ્રની અંદર કંઈ કરતો નથી, કેમ કે સમુદ્ર દ્રવ્ય જુદું, પવન દ્રવ્ય જુદું. પવન સમુદ્રની અંદર કરતા થઈને કંઈ કરતો નથી, કારણ કે પવન અને સમુદ્ર વચ્ચે વ્યાપકપણાનો અભાવ છે. પવન વ્યાપીને સમુદ્રની અંદર વ્યાપીને એવા તરંગ ઉત્પન્ન કરતો નથી. એટલે કે પવન વ્યાપક અને સમુદ્ર એનું વ્યાપ્ય તરંગ એમાં ઉત્પન્ન થાય સમુદ્રની પર્યાયને બદલે એવું પવનનું કરતા પણ નથી. અને જે તરંગ ઉત્પન્ન થયા, જે કાર્ય થયું, જે કર્મ થયું, એ કર્મ એ પવનનું નથી, પવનનું એ કાર્ય નથી, એ સમુદ્રનું જ કાર્ય છે. સમુદ્ર પોતે જ એ રીતે પરિણમે છે. એટલે એ વાત અહીંયા કહેતા આચાર્ય ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ જો ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓ તો થઈ, પણ એમાં પવન છે એ નિમિત્ત કારણ છે, કેમ કે પવનને અને સમુદ્રને વ્યાપક ભાવનો અભાવ છે, એટલે એને કર્તા કર્મપણાની સિદ્ધિ થતી નથી. માટે સમુદ્ર જ પોતે અંતરવ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિશે આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થા એવા પોતાને કરે છે. સ્વયં પોતે સમુદ્ર પોતે જ એમાં વ્યાપ્યો છે, તેમાં વ્યાપ્યો છે. પોતાની જે અવસ્થા થઈ છે ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થા થઈ છે એની આદિ મધ્ય અને અંતમાં પહેલેથી છેલ્લે સુધી એમાં એ સમુદ્ર પોતે જ વ્યાપી રહ્યો છે. એ સમુદ્રમાં તરંગ થયા અને તરંગમાંથી પછી પાછા તરંગ સમી ગયા એટલે તરંગ વિલય પામ્યા એ અવસ્થા થઈ. ત્યાં સુધી બધે જ એ બધી અવસ્થાઓને વિશે એ સમુદ્ર જ છે એટલે એના આદિ મધ્ય અંતમાં એ સમુદ્ર જ છે એટલે એમાં સમુદ્ર વ્યાપીને એ ઉત્તરંગ અથવા નિસ્તરંગ તરંગ સાથેની અથવા તરંગ વિનાની અવસ્થા કરતો એ પોતે જ છે અને એમ એ પોતે એમાં પ્રતિભાસે છે. કારણ કારણ એટલે એનું મૂળ કારણ એ જ છે કે એમાં બીજું દ્રવ્ય વ્યાપતું નથી, પવન એમાં વ્યાપતો નથી. પવનને સમુદ્ર સાથે વ્યાપતો વ્યાપકપણાનો અભાવ છે એટલે એ પવન કરતા થઈને સમુદ્રની પર્યાયને કરતો નથી, પણ સમુદ્ર જ પોતે અંતરવ્યાપક થઈને એટલે જે પર્યાય થઈ છે એમાં વ્યાપીને એ પર્યાય ઉત્તરંગ એટલે કે તરંગ રૂપે છે અથવા તો નિસ્તરંગ એટલે તરંગ વિનાની છે. એ અવસ્થાઓ બંને અવસ્થાઓને વિશે એની આદિ મધ્ય શરૂઆતથી માંડીને અંતમાં આદિ મધ્ય અને અંતમાં એ સમુદ્ર જ વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો એ પોતાની પર્યાય છે એને એ સમુદ્ર પોતે જ કરે છે માટે એવો એ પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી એટલે એ પવનને કરતો નથી માત્ર પોતાને જ કરે છે. સમુદ્ર પોતે પોતાને જ કરે છે અને એમાં એ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થા રૂપે પોતે પ્રતિભાસે છે તે વખતે એ પવનને કે પવનની અવસ્થાને કરતો નથી પોતાને એકને જ એમાં જ મૂક્યો છે એકાંત કરી છે પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે એટલે બીજાને એ કંઈ કરતો નથી માત્ર પોતાના પરિણામ કરતો પોતે એ રીતે ઉત્પન્ન થતો એ રીતે પરિણમતો પ્રતિભાસે છે એની સાથે ને સાથે એ બીજાના કોઈના પરિણામ કરતો નથી એટલે અહીંયા પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી. બીજાના સાથે ને સાથે કાર્ય કરી દઈએ તો ના એમ નહીં બીજાના કાર્યો એ કરતો નથી. આપણે અગાઉ પણ આ વાત આવી ગઈ છે એમાં આપણે ગોવાળનું ઉદાહરણ લીધું હતું કે ભાઈ એક ગાયને ચરાવવા જાય તો એ ગોવાળ ને પાંચ ગાયને ચરાવવા જાય તો એ પણ ગોવાળ ગાયોનું ગોવાળ. તો પછી પોતાનું કામ કરતો કરતો બીજાના કામો કરે તો એમાં શું વાંધો એ ઉદાહરણ આપણે લઈ અને વાત સમજ્યા હતા કે વાંધો એટલો જ છે કે એમાં એ પહોંચતો નથી એમાં વ્યાપતો નથી તો એની પર્યાયને એ કઈ રીતે બદલે. પરદ્રવ્યમાં એનું પહોંચવું થતું નથી તો એ પરદ્રવ્યમાં ફેરફાર કઈ રીતે કરે. પરદ્રવ્ય સુધી એ વ્યાપતો નથી તો કેવી રીતે કરે એટલે પરદ્રવ્યમાં વ્યાપ્યા વિના એના કાર્યો એ કરી શકે નહીં એ વાત આપણે જાણીએ છીએ. એટલે સમુદ્રની પહોંચ ક્યાં સુધી એ પોતાની પર્યાય છે ત્યાં સુધી પોતાના પરિણામ તરંગ રૂપે થવા કે નિસ્તરંગ રૂપે થવા ત્યાં સુધી સમુદ્ર પહોંચે છે ત્યાં સુધી વ્યાપે છે એટલે એવા નવા નવા પરિણામ રૂપે સમુદ્ર પોતે જ એમાં આદિ મધ્ય અને અંતમાં વ્યાપીને પોતે જ એ રૂપે થાય છે એ રૂપે પરિણમે છે એ રૂપે ઉદ્ભવે છે એટલે એવો એ પોતે પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ એ અન્યને કરતો પ્રતિભાસતો નથી. અને વળી જેમ તે જ સમુદ્ર આ કર્તાપણાની વાત લીધી હવે ભોક્તાપણાની વાત લેવી છે એ પણ સમજાવે છે સાથે કે અને વળી જેમ તે જ સમુદ્ર ભાવ્ય ભાવક ભાવના ભાવ્ય ભાવકપણાના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી ભાવ્ય ભાવક ભાવ ભાવ્ય ભાવક ભાવ શું છે આપણે અગાઉ ગાથામાં ભાવ્ય ભાવક ભાવને આપણે સમજી ગયા છીએ સમજ્યા છીએ બરાબર કે કર્મના ઉદયો જે આવે એ કર્મના ઉદય ને નિમિત્ત કરીને જો જીવ એવા ભાવે પરિણમે છે તો તો એ ભાવ્ય થાય છે. કર્મનો ઉદય આવે છે અને એની સાથે જીવ જોડાય છે તો એ ભાવ્ય થયો, અને ભાવક કર્મનો ઉદય છે તે ભાવક થયો. કર્મ ભાવક અને જીવના ભાવ છે તેનું ભાવ્ય. પણ ક્યારે? કે જીવ એવા ભાવે થાય તો. મુનિઓ એવા ભાવે નથી થતા. કર્મનો ઉદય એમને વર્તે છતાં પણ મુનિ એ ભાવે નથી થતા, પોતાના અંતરમાં સ્થિરતા કરીને રહે છે તો એ એવા ભાવ્ય થતા નથી. પણ સામાન્ય રીતે આપણે જોઈએ અજ્ઞાન અવસ્થાની અંદર તો જીવ મોટે ભાગે તો એ કર્મનો ઉદય આવે એની સાથે જોડાઈ જાય છે, એટલે એ ભાવ્ય છે અને કર્મ છે એ ભાવક છે. એટલે ભાવક જેવું છે એની સાથે જે રીતે જોડાય છે એ એનું ભાવ્ય છે. એટલે એવો ભાવ્ય ભાવક ભાવ, ભાવ્ય ભાવક ભાવ. કેમ કે એ ભાવ્ય થાય છે તો એ ભોગવાવું થયું એમ થાય છે. ભાવ્ય થતો જ નથી તો એને એ ભોગવતો નથી. કર્મનો ઉદય આવ્યો અને એની સાથે એ એવા ભાવે જોડાયો છે તો એને એ ભોગવે છે, એ ભાવ્ય થઈને ભોગવે છે. જીવ કર્મના ઉદયને ભાવ્ય થઈ અને ભોગવે છે તો એ ભાવ્ય થયું. કોણ ભાવ્ય થયો? જીવના ભાવ થયા તે ભાવ્ય. એ ભોગવવાનો ભાવ જે થયો છે તો એ ભાવ્ય છે, અને કર્મનો ઉદય છે તે એ ભાવક છે. એટલે ભાવ્ય ભાવક આ રીતે છે. એમાં અહીંયા સમુદ્રના ઉદાહરણની અંદર વાત લઈને કહે છે કે વળી જેમ તેજ સમુદ્ર ભાવ્ય ભાવક ભાવના અભાવને લીધે, એને ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાને કારણે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી ઉત્તરંગ અથવા નિસ્તરંગ રૂપ પોતાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે. એ ભાવ્ય થાય છે અને એ જે ભોગતા થાય છે ભોગવે છે તો એ સમુદ્ર પોતે પોતાના ભાવનો જ એ ભાવ્ય થાય અને એને ભોગવનારો થાય છે. શું અહીંયા કહ્યું? કે એ પોતાની જે નવી અવસ્થા થઈ, એ ઉત્તરંગ અવસ્થા થઈ અથવા તો નિસ્તરંગ અવસ્થા થઈ, એ અવસ્થાઓને અનુભવવા વાળો એ ભાવ્ય સમુદ્ર પોતે થાય છે અને એને જ એ અનુભવે છે. એ તરંગને જ એ સમુદ્ર અનુભવે છે, એ બીજા કોઈને અનુભવતો નથી. કારણ કે બીજાના ભાવ પરના ભાવને અનુભવી શકાતો નથી. પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી અન્યના ભાવને આ જીવ ખરેખર તો અનુભવી શકતો નથી, બીજાના ભાવને અનુભવી શકતો નથી. આપણે કર્મની વાત લઈએ છીએ ત્યારે એ ભાવ્ય થાય છે તો એ ખરેખર પોતે પોતાના ભાવને અનુભવે છે, એ કર્મના ઉદયોને ખરેખર તો એ અનુભવતો નથી, એને ભોગવતો નથી. કર્મના ઉદય આવે છે ત્યારે જીવ એ કર્મના ઉદયના નિમિત્તે જે ભોગવે છે તે પોતે પોતાના ભાવને ભોગવે છે અને એવું એ ભાવ્યપણું છે. પણ એમ તો નથી કે કર્મના ઉદયો પરમા જે ઉદયો આવ્યા છે તેને એ ભોગવે છે, એમ નથી. એટલે આવું ભાવ્ય ભાવકપણું જે આપણે સમજ્યા છીએ એને અહીંયા લેવામાં આવ્યું છે અને સમજાવ્યું છે કે સમુદ્ર પણ એ કઈ પવનને ભોગવતો નથી. સમુદ્ર પવનને ભોગવતો નથી પણ એ પોતે પોતાની નવી અવસ્થા જે થઈ છે ઉત્તરંગ કે નિસ્તરંગ એને ભોગવે છે. કેમ કે પરને ભોગવી શકાવું અશક્ય છે. ભાવ્ય ભાવકના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી ઉત્તરંગ અથવા નિસ્તરંગ રૂપે પોતાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે. સમુદ્રની વાત છે, હજી તો ઉદાહરણ ચાલે છે, દ્રષ્ટાંત ચાલે છે. પહેલા સમુદ્ર પોતે એ ઉત્તરંગ કે નિસ્તરંગ એવી પોતાની અવસ્થાને કરે છે એની વાત લીધી, અને એને એ ભોગવે છે એની વાત અત્યારે કરીએ છીએ. એટલે એમ એ પોતે પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, એ બીજાને અનુભવતો પ્રતિભાસતો નથી. એટલે કહે છે કે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી. જેમ પહેલા કહ્યું કે બીજાને અન્યને કરતો પ્રતિભાસતો નથી, એવી રીતે અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી. આ અહીંયા દ્રષ્ટાંત પૂરું થયું. સમુદ્રનું દ્રષ્ટાંત લઈ અને હવે આપણને સિદ્ધાંત સમજાવવો છે. હવે સિદ્ધાંતની વાત કરે છે કે તેવી રીતે સસંસાર અને નિસંસાર અવસ્થાઓને જો ઉત્તરંગ જેમાં તરંગ ઉઠે છે એવી અવસ્થાની સાથે સસંસાર અવસ્થા સરખાવી છે, અને નિસ્તરંગ કે જેમાં તરંગો વિલય પામ્યા છે, શાંત થઈ ગયું છે, એ અવસ્થાની સાથે નિસંસાર અવસ્થાને સરખાવી છે. સંસાર અવસ્થા અને નિસંસાર, સસંસાર એટલે સંસાર સહિતની અવસ્થા જીવની, સંસારી અવસ્થા, અને નિસંસાર અવસ્થા એટલે મુક્ત અવસ્થા. ઉદાહરણ એકદમ બરાબર લીધું છે. પેલા તરંગો ઉઠ્યા છે સંસાર અવસ્થામાં એવું જ હોય છે, અને નિસંસાર અવસ્થા એ શાંત અવસ્થા છે. એટલે પેલા તરંગો સમી ગયા છે, વિલય પામ્યા છે એ અવસ્થા. એટલે અહીંયા સસંસાર અને નિસંસાર અવસ્થાઓને કોની? જીવની. અહીંયા આ અવસ્થાઓ જીવની છે, પેલી સમુદ્રની હતી એની સાથે સરખાવી છે કે સસંસાર અને નિસંસાર અવસ્થાઓને ઉત્કલ કર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ, સંભવ એટલે થવું, ઉત્પત્તિ, અસંભવ એટલે ન થવું, ન ઉત્પત્તિ થવું. તે ત્યાં પેલું પવનનું વાવું, પવનનું વાવું હતું જે એ એમાં નિમિત્ત હતું. અહીંયા સંભવ એટલે ઉત્પન્ન થવું, શું? પૂતગળ કર્મનો વિપાક. ત્યાં પવનનું વાવું હતું, અહીંયા પૂતગળ કર્મનો વિપાક. પૂતગળ કર્મનો વિપાક એટલે પૂતગળ કર્મ જે જળ કર્મ 148 પ્રકૃતિ કર્મની છે એનો વિપાક આવે છે ને, એનો સ્થિતિબંધ હોય અને સ્થિતિબંધ પૂરો થાય એટલે એ કર્મ ઉદયમાં આવે ને ફળ આપે, એ કર્મનો વિપાક છે. તો એ પૂતગળ કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મનો વિપાક, એનો સંભવ એને કોની સાથે સરખાવ્યો છે? પેલા પવનના વાવું છે એની સાથે, પવન વાય છે એની સાથે સરખાવ્યો છે. અને અસંભવ એટલે એ ન થાય, ન ઉત્પન્ન થાય, કોણ? ઉદ્ગળ કર્મના વિપાકો. ઉદ્ગળ કર્મના વિપાક ન હોય એવી દશા, એટલે કે પેલા પવનનું વાવું ન હોય, પવન વાતો ન હોય એવી દશા, એની સાથે આ સંભવ અને અસંભવને લીધા છે. એ અહીંયા નિમિત્ત કારણ છે. પેલામાં પવન વાતો હતો ત્યારે ઉત્તરંગ એટલે કે તરંગ ઉઠે છે એવી અવસ્થા થતી હતી, અને પવન નહોતો વાતો ત્યારે એ નિસ્તરંગ એટલે તરંગ વિનાની અવસ્થા થતી હતી. એવી રીતે અહીંયા જીવને જ્યારે જળ કર્મનો વિપાક હોય સંભવ, એટલે જળ કર્મનો વિપાક સંભવ એટલે જળ કર્મનો વિપાક હોય, ઉત્પન્ન થયો હોય એવો વિપાક આવ્યો હોય, ત્યારે સંસારની અવસ્થા, અને જ્યારે એવા જળ કર્મના વિપાક ન હોય, એની ઉત્પત્તિ ન હોય એટલે અસંભવ હોય, ત્યારે એને સંસાર રહિત નિસંસાર અવસ્થા હોય છે. તો એમાં એ બંને સંભવ અને અસંભવ, કર્મ પૂતગળ નું ઉત્પન્ન થવું એનું હોવું, અને કર્મ પૂતગળ નો એની ઉત્પત્તિ ન હોવી, કર્મના પૂતગળનો વિપાક એની ઉત્પત્તિ ન હોવી, એના પરિણામો ન હોવા, એ નિસંસાર અવસ્થા. એ બંને વસ્તુ જે છે તે નિમિત્ત છે. પેલું પવન જેમ નિમિત્ત હતું એ ખરેખર સમુદ્રની અંદર તરંગ ઉત્પન્ન કરનારું ન હતું, અને એવા પવન ન હોવાને કારણે એ તરંગ રહિત દશા થતી હતી એમ પણ ન હતું. એ બંને નિમિત્ત કારણ હતા, એ ખરેખર કરનારું ન હતું. એ જ રીતે આ પૂતગળ કર્મના વિપાક જે છે એ નિમિત્ત કારણ છે, સંસાર અવસ્થાને માટેનું નિમિત્ત કારણ છે, અથવા તો એવા પૂતગળ કર્મનો વિપાક હવે થતો નથી તો એ સંસાર રહિત નિસંસાર અવસ્થાને માટેનું એ નિમિત્ત કારણ છે. પણ એમ નથી કે પૂતગળ કર્મનો વિપાક એ જીવને એવી અવસ્થા કરે છે, સંસાર અવસ્થા કે નિસંસાર અવસ્થા કરે છે એમ નથી. એ વાત અહીંયા સમજાવી છે કે તેવી રીતે સસંસાર અને નિસંસાર અવસ્થાઓને પૂતગળ કર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પૂતગળ કર્મને અને જીવને વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોવાથી જીવ જ પોતે અંતરવ્યાપક થઈને સસંસાર અથવા નિસંસાર અવસ્થા કરનારો છે. જીવને અને પેલા પૂતગળ કર્મનો વિપાક આવ્યો છે તેને બે દ્રવ્ય જુદા છે માટે વ્યાપક ભાવનો અભાવ છે. પૂતગળ કર્મનો ઉદય આવ્યો છે એ પૂતગળ કર્મનો વિપાક છે, એ ફળ આપી રહ્યું છે. તો એની સાથે જીવ દ્રવ્ય જુદું હોવાથી એને વ્યાપક ભાવનો અભાવ છે. પૂતગળ દ્રવ્ય જુદું એટલે કે જળ કર્મો જુદા, જીવ જુદો, બંને દ્રવ્ય જુદા, એટલે પૂતગળ કર્મનો વિપાક આવે તો એની સાથે જીવને કંઈ લેવા દેવા હોય નહીં, કેમ કે એકબીજામાં વ્યાપતા નથી. એટલે પેલું પૂતગળ કર્મનો વિપાક છે તે જીવની અંદર કરતા થઈ અને કંઈ પણ કરે નહીં, એટલે કરતા કર્મપણાની એની બંનેની વચ્ચે સિદ્ધિ થતી નથી. માટે એ સંસારી અવસ્થા જે થઈ છે એ પેલું પૂતગળ કર્મનો વિપાક છે એ કરતું નથી, પણ જીવ પોતે જ એ રૂપે પરિણમે છે, જીવ પોતે જ સંસારી અવસ્થાને કરે છે, અથવા તો નિસંસાર અવસ્થાને પણ જીવ પોતે જ કરે છે. એમ નથી કે પેલા કર્મના વિપાક ચાલ્યા ગયા છે માટે નિસંસાર અવસ્થા થાય છે, એમ નથી. ફરીથી આખું વાંચીએ અને ફરીથી સમજીએ. શું કહ્યું એમાં? કે જ્યારે જીવની સંસારી અવસ્થા થાય ત્યારે સસંસાર અવસ્થા, અને સંસાર રહિત અવસ્થા થાય સિદ્ધિની પર્યાય જયારે પ્રગટ કરે છે, મુક્ત અવસ્થા થાય છે, તે નિસંસાર અવસ્થાઓ આપણે એમ માનીએ છીએ કે નિસંસાર અવસ્થાઓ જે છે એ કર્મ ચાલ્યા જવાથી થાય છે, અને કર્મ છે અને કર્મના ઉદયો આવ્યા કરે છે એટલે સંસાર અવસ્થા છે. આવી મિથ્યા માન્યતા આપણને વર્તે છે ને. કર્મને કારણે આપણે સંસારમાં રહ્યા છીએ, કર્મ આપણને સંસારમાં રાખે છે, કર્મ ચાલ્યા જાય તો પછી આપણી મુક્તિ થાય, મોક્ષની અવસ્થા થાય, એવી મિથ્યા ઊંધી માન્યતા આપણને છે. એ વિશે અહીંયા સ્પષ્ટતા કરતા આચાર્ય ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ એમ નથી. એ સંસાર અવસ્થા કે નિસંસાર અવસ્થાનો કરનારો તું પોતે છે. એ જળ કર્મ તને સંસાર અવસ્થા પણ કરતું નથી કે નિસંસાર અવસ્થા પણ કરતું નથી, એનું કારણ તું પોતે જ છો. સંસાર અવસ્થામાં પણ તું જ રહેલો છો અને નિસંસાર અવસ્થા વખતે પણ ભગવાન આત્મા તું જ રહ્યો છો. એ બંને અવસ્થાઓ રૂપે ઉપજતો થકો તું પોતે જ છો અને એ કાર્ય તારું પોતાનું જ છે. એ બંને અવસ્થાઓની શરૂઆતથી છેલ્લે સુધી આદિ મધ્ય અને અંતમાં તું જ રહ્યો છો. એ અવસ્થાઓ તારી છે અને એ અવસ્થાઓમાં તું જ વ્યાપ્યો છો, એટલે એની આદિ મધ્ય અને અંતમાં પણ તું જ રહ્યો છો. સંસારી અવસ્થામાં પણ તું જ છો, મુક્ત અવસ્થામાં પણ તું જ છો. એ કર્મ જળ કર્મ છે, એ જુદું દ્રવ્ય છે, એ જીવમાં વ્યાપતું નથી માટે એ જીવમાં કંઈ કરતું નથી, એટલે એ કરતા થઈને એના વિપાક આવ્યા હોય તો એ કરતા થઈને તારી સંસાર અવસ્થાને કરે એમ નથી. કે એના વિપાક પૂરા થયા હોય તો એ તને મુક્ત અવસ્થાની પ્રાપ્તિ કરાવે એમ પણ નથી. એટલે એ બંને અવસ્થાઓને વિશે ભગવાન આત્મા તું જ રહ્યો છે, એ તારું જ કાર્ય છે, એ રીતે તું જ ઉપજી રહ્યો છે. પેલું જળ કર્મ છે તે એ રૂપે થયું નથી, તને સંસાર અવસ્થા કરાવતું નથી કે તને મુક્ત અવસ્થા કરાવતું નથી. એ બંને અવસ્થાઓની આદિ મધ્ય અને અંતમાં તું જ વ્યાપી રહ્યો છો માટે એ તારું જ કાર્ય છે, એ ઉદગળ કર્મનું કાર્ય નથી. ફરીથી વાંચીએ, ફરીથી સમજીએ. અહીંયા કહે છે કે તેવી રીતે સ્વસંસાર અને નિસંસાર અવસ્થાઓને ઉદગળ કર્મના વિપાકનો સંભવ એટલે પૂતગળ કર્મના વિપાકનું હોવાપણું અને પૂતગળ કર્મના વિપાકનો અસંભવ એટલે કે એનું ન હોવાપણું એ નિમિત્ત હોય છતાં પણ, એ નિમિત્ત છે છતાં પણ એ પૂતગળ કર્મ અને જીવને વ્યાપ વ્યાપક ભાવનો અભાવ છે એટલે કર્તા કર્મપણાનો પણ અભાવ છે. કર્તા કર્મપણું એ રીતે સિદ્ધ થતું નથી. માટે જીવ પોતે જ એ પોતાની સંસાર અવસ્થાને કરે છે અથવા તો નિસંસાર અવસ્થાને કરે છે. એટલે જીવ પોતે જ એમાં વ્યાપીને અંતરવ્યાપક થઈને સંસાર સ્વસંસાર અવસ્થા અથવા નિસંસાર અવસ્થાને વિશે આદિ મધ્ય અંતમાં વ્યાપીને એ સ્વસંસાર અવસ્થા અથવા નિસંસાર અવસ્થા એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો, પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો. એટલે એ બીજાને કરતો નથી, પોતાને જ કરે છે અને પોતાને કરતો જ છે. એ બીજાને કંઈ પણ કરતો નથી, બીજાને અન્યને ન કરતો પ્રતિભાસો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો. એટલે એનો અર્થ એમ છે કે એ કર્મને કરતો પ્રતિભાસે નહીં, પણ પોતાની સસંસાર અવસ્થાને કરતો પ્રતિભાસે અથવા તો પોતાની નિસંસાર અવસ્થાને કરતો પોતે પ્રતિભાસે. પણ કર્મને કરતો કે બીજા અન્ય દ્રવ્યને કરતો કે ન કરતો પ્રતિભાસે નહીં. સમુદ્રમાં આપણે ઉદાહરણમાં લેમ જેમ લીધું હતું કે સમુદ્ર એ પવનને કરતો પ્રતિભાસે નહીં, એવી રીતે અહીંયા આ જીવ પોતાની જે અવસ્થા છે એને કરતો પ્રતિભાસે, પરંતુ ઉદગળ દ્રવ્યની અવસ્થાને કરતો પ્રતિભાસે નહીં, અન્યને કરતો પ્રતિભાસે નહીં. એટલે કે જળ કર્મને કરનારો જીવ નથી. એ પણ વાત સાથેને સાથે લઈ લીધી. એ પોતાને જ કરે છે, પોતાની અવસ્થા સંસારી અવસ્થા અથવા તો મુક્ત અવસ્થાને કરતો પોતે પ્રતિભાસે છે, એ જ પરમ સત્ય છે. જીવ પોતે જ સંસારી અથવા તો મોક્ષની અવસ્થાને કરનારો છે, એની આદિ મધ્ય અને અંતમાં એ વ્યાપીને એ કરે છે. પેલું જળ કર્મ જીવની સાથે વ્યાપ વ્યાપક ભાવના અભાવને લીધે એ જીવની અવસ્થાને કરતું નથી. એટલે જીવ પોતે જ એ અવસ્થાને કરનારો કરતા છે અને જીવ એ પોતે પોતાની અવસ્થાને કરે છે પણ બીજાની અવસ્થાને કરતો નથી. જળ કર્મની જે અવસ્થા, જળ કર્મના ઉદય એને એ કરતો નથી, બીજાને કરતો નથી. અને હવે ભોક્તા ભાવની વાત કરે છે. આ કરતા ભાવની વાત કરી, હવે ભોક્તા ભાવની વાત કરે છે કે અને વળી તેવી રીતે આ જ જીવ ભાવ્ય ભાવક ભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી સસંસાર અથવા નિસંસાર રૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો. સમુદ્રની વાત લીધી હતી એ જ પ્રમાણે અહીંયા પણ વાત છે કે એ પોતે ભાવ્ય ભાવક ભાવના અભાવને લીધે, એટલે કે જેને પર સાથે ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે એવો સમુદ્રને પવન સાથે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હતો. એટલે સમુદ્ર એ પવન, સમુદ્રને પવન સાથે ભાવ ભાવક ભાવનો અભાવ હતો એટલે સમુદ્ર પવનને ભોગવતો ન હતો. એટલે સમુદ્ર ભાવ્ય બની અને પવનને ભોગવનારો ન હતો એ વાત આપણે લીધી હતી. અહીંયા એ વાતને જીવમાં ઉતારીને કહે છે કે જીવ દ્રવ્ય જુદું છે અને પેલા પૂતગળ કર્મ છે જેના વિપાક આવ્યા છે એ જુદી વસ્તુ છે, બે દ્રવ્ય જુદા છે. એ બંને દ્રવ્યની વચ્ચે ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે, ભાવ્ય ભાવક ભાવનો એમાં અભાવ છે. એટલે ભાવ્ય ભાવક ભાવના અભાવને લીધે જળ કર્મનો ઉદય જે છે એવા ભાવે, જળ કર્મનો ઉદય છે એવા ભાવે જીવ પરિણમતો નથી પરંતુ એનું નિમિત્ત પામીને, જળ કર્મના ઉદયનું નિમિત્ત પામીને જીવ પોતે પોતાના ભાવે પરિણમે છે. સમજવાનું આ છે કે જળ કર્મનો ઉદય આવ્યો તો તમને કાર મળી, જળ કર્મનો ઉદય આવ્યો તો તમને પૈસા મળ્યા, જળ કર્મનો ઉદય આવ્યો તો તમને જોબ મળી, જળ કર્મનો ઉદય વર્તે છે તો તમને બધી અનુકૂળતાઓ મળી. પણ એવા ભાવે જીવ નથી થતો એ વખતે પણ જીવ પોતે પોતાના ભાવે છે, એ વખતે જીવને જે ભાવ ભોગવવાના થાય છે એ ભાવને જીવ ભોગવે છે. એ જળ વસ્તુઓ, જળ પદાર્થો જે સંયોગમાં આવ્યા છે એને જીવ ભોગવતો નથી. એટલે એ ભાવ્ય થાય છે તો એ પોતે પોતાના ભાવને ભોગવનારો છે, પર પદાર્થને ભોગવતો નથી, કેમ કે એમાં તો એને પહોંચવું થતું જ નથી. એટલે એના ભાવે એ જીવ થતો નથી. એના ભાવ કેવા છે? જળ પદાર્થના ભાવ જળ ભાવ છે, એ ચેતન ભાવ નથી. પૈસા છે, કાર છે, એ બધું જળ છે, જળનું પરિણમન જળ ભાવે થાય છે. જ્યારે ભગવાન આત્મા ચેતન છે એનું પરિણમન ચેતન ભાવે થાય છે. એટલે એવા જળ ભાવે તો જીવ થતો જ નથી. કારના ભાવે જીવ થઈ શકતો નથી, પૈસાના ભાવે જીવ થઈ શકતો નથી, એ જળના ભાવે જ પરિણમન છે. ભગવાન આત્મા ચેતન, ચેતનના ભાવે રહે છે. એટલે ભાવ તો જીવના જ છે. નિમિત્ત પેલા જળ ઉદયો આવ્યા છે, જળ કર્મના ઉદયો છે, એ નિમિત્ત છે. નિમિત્ત ભલે રહે પણ એ વખતે જીવને જે ભાવ થાય છે એ નિમિત્તને કારણે, એ ભાવ વિકારી ભાવ, એ ભાવ જીવના છે, એ પેલા જળના નથી. એટલે એવા ભાવે જ્યારે જીવ થાય છે ત્યારે એ ભાવ રૂપે જીવ પોતે અનુભવે છે, પોતાને જ અનુભવે છે. કેમ કે બંને વચ્ચે ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે, એટલે પેલા પરના ભાવને એ અનુભવે એમ થતું નથી. કારના ભાવને, પૈસાના ભાવને, ખોરાક જે કઈ છે એના ભાવને એ ખરેખર જીવ અનુભવતો નથી, એ અશક્ય છે. પણ એ પોતે એ વખતે એનું નિમિત્ત પામીને, એ સંયોગો આવ્યા છે, જળ કર્મના ઉદય આવ્યા છે, એનું નિમિત્ત પામીને એ જીવ પોતે પોતાના ભાવને જ અનુભવે છે. એટલે અહીંયા કહે છે કે વળી તેવી જ રીતે આ જ જીવ ભાવ્ય ભાવકના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવવું અશક્ય હોવાથી, એટલે બીજાના ભાવને જીવ અનુભવી શકે નહીં. એટલા માટે એ પોતાનો જે ભાવ સસંસાર અવસ્થા જે ઉત્પન્ન થઈ એ ભાવ, અથવા તો નિસંસાર અવસ્થા જે ઉત્પન્ન થઈ એ ભાવ, જે પોતે ઉત્પન્ન કરે છે એને પોતે અનુભવે છે. સંસારી અવસ્થાને પણ એ પોતે અનુભવે છે અને સંસાર રહિત મુક્ત અવસ્થાને પણ એ પોતે અનુભવે છે. એમ એ પોતે પોતાને જ અનુભવતો થતો, પોતાને એકને જ પોતાના જે અવસ્થા છે એને જ અનુભવતો કે પ્રતિભાસે છે, પણ બીજાને અનુભવતો પ્રતિભાસતો નથી. બીજા અન્ય ભાવે એ પરિણમતો નથી અને બીજા અન્ય ભાવોને અનુભવતો પણ નથી, એટલે એને એ ભોગવતો પણ નથી. જીવ ભાવ્ય ભાવકના અભાવને લીધે પર ભાવનું પર વડે અનુભવવું અશક્ય હોવાથી, જો પહેલા વાત એ હતી કે વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા કર્મપણાની સિદ્ધિ થતી ન હતી, અહીંયા ભાવ્ય ભાવકના અભાવ વડે, ભાવ્ય ભાવક ભાવ એના અભાવને કારણે પર ભાવનું અનુભવવું શક્ય નથી. એટલે એ સસંસાર અવસ્થા અથવા નિસંસાર રૂપ અવસ્થાને વિશે પોતે પોતાને અનુભવતો થકો પ્રતિભાસે, પણ પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, પરંતુ અન્યને તો અનુભવતો ન પ્રતિભાસો. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી છે. જીવનું કર્તા અને ભોગતા પણ આ રીતે છે. જીવ ને કર્મ ભોગવવા તો પડે ને, એવો જે પ્રશ્ન હતો એનો જવાબ આજે આવવાનો હતો. એટલે આપણે ગઈકાલે એ પ્રશ્નનો જવાબ જે રીતે લીધો હતો એ વાત જુદી હતી, અને આજે એની વધારે સ્પષ્ટતા આવી. હવે એ વાત સમજાશે કે જીવ જે ભોગવે છે ત્યારે એ પોતે પોતાના ભાવને ભોગવે છે. કોઈ પણ કર્મ ઉદયમાં આવે એ વખતે જીવ શું ભોગવે છે? એ કર્મનો ઉદય આવ્યો છે એના નિમિત્તે થતા પોતાના ભાવને ભોગવે છે. એ કર્મના ઉદયને કારણે આવેલા સંયોગને, પદાર્થોને, જે પદાર્થો એની સમીપમાં આવ્યા છે એને, એ ભોગવતો નથી, એ પોતાના ભાવને ભોગવે છે. હવે આ પોતાના ભાવને ભોગવવાની વાત જે છે એનો જો વિચાર કરીએ તો જો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો હોય તો એ વખતે પોતે પોતાના શુદ્ધ ભાવને ભોગવનારો થાય. બારમાં ગમે તે સંયોગોના ઉદયો આવે, કર્મના ગમે તેવા ઉદયો આવે તો એને શું નડે? એને કાંઈ નડે? બહારમાં કર્મના ઉદયો ગમે તે પ્રકારે આવ્યા હોય પણ એ વખતે પણ જીવ જો એનું નિમિત્ત પામે અને એનું લક્ષ્ય કરે તો એમ કહેવાય કે એ પીડા પરને ભોગવે છે. પણ એ ભોગવતી વખતે પણ ભાવ તો એના છે, એટલે પોતે પોતાના ભાવનો જ ભોગવનારો છે, એ વાત તો નક્કી છે. એ કઈ પર પદાર્થને તો ભોગવતો નથી, પણ એ પરનું લક્ષ્ય ન કરે, એ ગમે તેવા ઉદયો આવ્યા હોય, અસાતા વેદનીનો ઉદય શરીરમાં વર્તતો હોય, એ કર્મ ભોગવવા પડે. આપણે એમ કહીએ તો અસાતા વેદનીય કર્મનો ઉદય, તીવ્ર ઉદય હોય, શરીરની અંદર ખૂબ પીડા થતી હોય, ત્યારે જે ભોગવે છે એ ત્યારે પણ એ પોતે પોતાના ભાવને ભોગવે છે. એ વખતે પણ જીવ પોતાના ભાવને ભોગવે છે. એટલે એ ન્યાયથી જો જોઈએ તો જો જીવ એ વખતે પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો ગયો છે તો એના ભાવ તો શુદ્ધ ભાવ છે, પોતાના શુદ્ધ સ્વરૂપને ભોગવે છે. એટલે પેલું ભોગવાય છે, કર્મ તો ઉદયમાં આવ્યું છે એટલે એ ફળ આપી રહ્યું છે, પણ છતાંય આ જીવ એને ભોગવતો નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે મહાપુરુષો, જ્ઞાની પુરુષો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તો બહારમાં જે ઉપસર્ગ આવે છે, પરીક્ષા આવે છે, એ એમને સ્પર્શતા પણ નથી, આપણે એમ કહીએ છીએ. અને વાત પણ એમ છે, ભોગવવામાં આવે છે, ભોગવાય છે, પણ જેટલી તીવ્રતા અંદરમાં અંદર તરફની રહી છે, જેટલી અંદરમાં સ્થિરતા રહી છે એ પ્રમાણે એમને ભોગવવું થાય છે. અંદરમાંથી એક તરફ આનંદ આવે છે, આનંદ આવે છે, અલૌકિક આનંદનો અનુભવ થાય છે, અને બીજી તરફ જે આ કર્મના ઉદય આવે છે એને કારણે અસાતા વેદનીનો ઉદય છે તો એને દુઃખ છે. તો દુઃખ અને સુખના અનુભવની અંદર જે પેલો મુનિઓને જે સુખનો અનુભવ છે એ એટલા બધા પ્રમાણમાં છે કે આ દુઃખ એની આગળ ગૌણ થઈ જાય છે. જ્યારે અજ્ઞાનીને પોતાના સ્વરૂપમાં જતો જ નથી અને માત્ર એક જ જગ્યાએ લક્ષ રહ્યું છે કે જ્યાં ઉદય આવ્યો છે ત્યાં જ લક્ષ છે, અને જેટલું વધારે ને વધારે ત્યાં લક્ષ કરે છે, જેટલું ત્યાં એકત્વ કરે છે, જેટલું એમાં મારાપણું કરે છે, એટલી વિશેષતાથી એને ભોગવે છે. ભાવ તો એના જ છે, ભોગવે છે પોતાના ભાવને, પણ તીવ્રતા જેટલી ત્યાં કરે છે, એકત્વ જેટલું કરે છે, મમત્વ જેટલું કરે છે, એટલું એને વિશેષતાથી ભોગવવું થાય છે. એટલે જીવ ખરેખર તો પોતે પોતાના ભાવને ભોગવે છે એ વખતે નિમિત્ત તરીકે એ કર્મના ઉદયો હોય, અને મુનિ પોતે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા હોય તો એમને એવા એવા નિમિત્તો કોઈ રીતે વિચલિત કરી શકતા નથી. જીવ પોતે પોતાના ભાવને જ ભોગવે છે, પોતાના ભાવને જ કરે છે. આ વાત આ ગાથામાં કરી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આત્માને પરદ્રવ્ય પૂતગળ કર્મ ના નિમિત્તથી સંસાર અને નિસંસાર અવસ્થા છે, અને તે અવસ્થારૂપ આત્મા પોતે જ થાય છે, પરિણમે છે. એનો કરનારો આત્મા પોતે જ છે, એટલે એનો કરતા પોતે જ છે. એમ નથી કે પેલા કર્મ આવી અને એની એક અવસ્થા કરાવે છે. જળ કર્મના ઉદયો જીવને સંસારી અવસ્થા કે નિસંસાર અવસ્થાનું કારણ નથી, એ કરતા નથી, માત્ર એ નિમિત્ત કારણ છે, એ નિમિત્ત હોય છે. અને આપણે જાણીએ છીએ કે નિમિત્ત કંઈ કરતું નથી. એટલે પૂતગળ કર્મ, પરદ્રવ્ય પૂતગળ કર્મ નો ઉદય છે એ નિમિત્ત છે, અને એવા નિમિત્તથી સસંસાર અવસ્થા અથવા નિસંસાર અવસ્થા તો જીવ પોતે જ કરે છે, અને એ અવસ્થામાં જીવ પોતે જ વ્યાપી રહ્યો છે, અને એ અવસ્થા રૂપે જીવ પોતે જ પરિણમી રહ્યો છે, એ જ એનું કાર્ય છે, અને એને જ એ જીવ ભોગવે છે. સંસાર અવસ્થા અને નિસંસાર અવસ્થા છે તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે, તેથી તે પોતાનો જ કરતા ભોગતા છે. પણ પેલા પૂતગળ કર્મનો એ કરતા ભોગતા પણ નથી, કે પેલું પૂતગળ કર્મ છે તે જીવની આ અવસ્થાનું કરતા ભોગતા નથી. જીવ બીજા અન્યને ભોગવતો નથી, માત્ર પોતાના ભાવને ભોગવે છે, પોતાના ભાવનો કરતા છે. પૂતગળ કર્મ છે તે જીવને આવી અવસ્થાઓ, સસંસાર અવસ્થાઓ કરતું નથી, એટલે પૂતગળ કર્મ કરતા થઈને જીવને એવી અવસ્થા કરતું નથી. અને પૂતગળ કર્મ છે તેનું નિમિત્ત પામીને જીવ પોતે જાતે જ પોતાની એવી અવસ્થાઓ કરે છે, એનો કરતા ભોગતા પોતે જ થાય છે. ઉત્કળ કર્મનો તો જીવ કરતા ભોગતા કદી નથી, ક્યારેય નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે